ભગવાન સ્વામિનારાયણ પ્રથમ ના 74 માં વચનામૃત માં એક બહુ સરસ વાત બતાવી. ભગવાન શ્રી હરિ કે કોને કેટલો વૈરાગ અને કોને કેટલી સમજણ એ તો ખબર ક્યારે પડે. મહારાજ કે વિષય ભોગની જયારે પ્રાપ્તિ થાય ત્યારે વૈરાગ ની ખબર પડે. બાકી 80 વર્ષના દાદા એમ કે હું શેરડી નથી ખાતું, તમે શેના ખાવ, ખોવાય એમ નથી. બાકી કોઈનો વાડ ભાડો નતો મૂકતા, પણ છીપો જેવા દાંતો ને એમ કે આ થોડિયા હું શું ખાવું, એમના વૈરાગ. કોને કેટલો વૈરાગ, ભગવાન સ્વામિનારાયણ કે વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે ખબર પડે. અને કોને કેટલી સમજણ, એ તો આપત્તિનો સમય જયારે આવે ત્યારે ખબર પડે. વિપત્તિના સમયમાં બલવલા બેલેન્સ ગુમાવી દે છે. કેટલો ધર્મવાન પુરુષ છે, ધર્મવાન માને નીતિવાન, નીતિનું પાલન કરનાર કેટલો છે, કેવો છે, કેટલો ધીરજવાન પુરુષ છે, મિત્ર કેવો છે, પત્ની કેટલી પતિવ્રતા છે, બધો ખ્યાલ તો આપતકાળ પરખે જાય. આપતકાળમાં ખબર પડે, વિપત્તિમાં ખબર પડે. આપતકાળ વિપતકાળ એવો હોય છે જેમાં બલબલાના બેલેન્સને ગુમાવી દે છે. આવો તમને નાનકડો પ્રસંગ બતાવું. મહાભારતનું ભયંકર યુદ્ધ જ્યારે ખેલાતું હોય અને યુદ્ધની અંદર કોનો વિજય થશે કઈ નિર્ણય ન લેવાતો હોય, પરંતુ તેમ છતાંય પાંડવોનું પાસું ભારે થતું જતું હોય, કૌરવનું પાસું હલકું થતું જતું હોય, દુર્યોધને ગુરુદ્રોણની પાસે જઈને કહ્યું છે, ગુરુદેવ આજ મારો હૃદય એમ કહે છે આપ ઉપરથી જ અમારા પક્ષમાં છો, છાની રીતે તમે પાંડવના પક્ષમાં હોવ. ગુરુદ્રોણ ઉભા થઈ ગયા. દુર્યોધન તું શું બોલી રહ્યો છો? હા ગુરુદેવ, ને તો આપ જેવા સમર્થ પુરુષ હોય અને આપ જેવા મહારથી હોવા છતાંય પણ દિવસે દિવસે કૌરવ પક્ષનો કચર ઘાણ બોલી રહ્યો છે, એના પ્રમાણમાં પાંડવોને કાંઈ ઈજા નથી થતી. મરદય સત્ય વાત કહી રહ્યું છે. અને એ વખતે ગુરુદ્રોણે કહ્યું છે, દુર્યોધન તો અર્જુનની તાકાતને જાણતો નથી. અર્જુન એટલે તાકાત એકઠી કરી છે, હું ઘણો પ્રયાસ કરું છું પણ અર્જુન મને ફાવવા દેતો નથી. તારે વિજય જો પ્રાપ્ત કરવો હોય તો એક કામ કરે, અર્જુનને તો એક બાજુ લઈ જા. અર્જુન જો એક બાજુ જાય ને તો સાંજ પડે ત્યાં સુધીમાં સેનાનો કચર ઘાણ બોલાવી દો. અરે પાંચ પાંડવોમાંથી એક અર્જુન શિવાય કે જીવતા ન છોડો, એક બાજુ તું અર્જુનને લઈ જા. અને બીજે દાડે અર્જુનને એવી રીતે વ્યૂહરચના કરી અર્જુનને દૂર લઈ ગયા છે. અર્જુન એ બાજુ લડી રહ્યા હોય પાછળથી ગુરુદ્રોણે જબરજસ્ત ચક્ર વ્યૂહ રચ્યો છે, જેને આપણે સાત કોઠણ યુદ્ધ કહીએ છીએ. આજ યુદ્ધનો 14મો દિવસ છે. ચક્ર વ્યૂહ રચી ગુરુદ્રોણ યુદ્ધના મેદાનમાં આવ્યા છે. યુધિષ્ઠિર આવીને જોયું ચક્ર વ્યૂહ. ચક્ર વ્યૂહ જોતાની સાથે યુધિષ્ઠિર મહારાજાને પરસેવો વળી ગયો. અર્જુન ક્યાં? ખ્યાલ આવી કે અર્જુન તો બીજે છેડે છે, અર્જુન પહોંચી શકે એવી પોઝિશન નથી. યુધિષ્ઠિર મહારાજા મૂંઝાવા માંડ્યા, હવે શું કરશું? અને અર્જુન હાજર નથી, ચક્રવ્યૂહ તૈયાર થયો છે, યુદ્ધ તૈયારી થવાની પ્રારંભ થઈ ચૂક્યો છે. એ જ વખતે અભિમન્યુ ત્યાં હાજર થઈ ગયો અને કહ્યું છે, પિતામાં આપ ચિંતા નહીં કરશો, હું છું ચક્રવ્યૂહને હું તોડીશ. અભિમન્યુ, પણ તને ચક્રયુધ તોડતા આવડે છે? હા, તું કે દાડે શીખ્યો? માના ઉદરમાં શીખીને બહાર આવ્યો છું. પણ સાંભળો, છ છ કોઠાને હું તોડી નાખીશ, એમાં જીતી જાય. સાતમો કોઠો મને તોડતા આવડે છે પણ બહાર નીકળવા, એને ભેદતા આવડે છે પણ બહાર નીકળતા નથી આવડતું. ભીમ કાકા જો મારી સાથે હશે તો એમાં પણ સફળ થશે. યુધિષ્ઠિર મહારાજ આશીર્વાદ આપતા, જા અભિમન્યુ. અને અભિમન્યુ ચક્રવ્યૂહને તોડવા માટે યુદ્ધના મેદાનમાં સૈન્યપતિ પદ સ્વીકારીને હાજર થયો છે. પણ યુદ્ધના મેદાનમાં હાજર થતાની સાથે હાહાકાર મચાવી દીધો અભિમન્યુએ. અરે, એક પછી એક પછી એક યુદ્ધના કોઠાની અંદર યુદ્ધના કોઠાને તોડવા લાગ્યો છે. અને બોથરાટી જયારે બોલાવા લાગ્યો, અરે સ્વયં દુર્યોધન વિચાર મગ્ન બન્યો. કર્ણ ને પોતાની પાસે બોલાવીને કીધું, કર્ણ, આ કોણ લડી રહ્યું છે? સામે જોઈ નથી શકાતું, જાણે બાણોની તો વર્ષા થઈ રહી છે. લાગે છે કે અર્જુન તો યુદ્ધના મેદાનમાં નથી આવી ગયો ને. કર્ણે કહ્યું છે કે ના, અર્જુન નથી પણ અર્જુનનો પુત્ર અભિમન્યુ છે. ઓહ, અભિમન્યુને આ તાકાત! આ તો અર્જુન કરતા પણ સવાયો લાગે છે. અરે, લાગે છે કે આપણને શાંત તો અભિમન્યુ નહીં પડવા દે. અને અભિમન્યુને નાથવા માટે, ન તો યુદ્ધનો કાયદો હોય છે, એક સેનાપતિની સામે એક જ સેનાપતિ હોય, પણ અભિમન્યુને નાથવા માટે છ છ સેનાપતિઓ સામે આવી ગયા છે. ગુરુદ્રોણ, કર્ણ, અશ્વત્થામા, કૃપાચાર્ય, શલ્ય, છ છ સેનાપતિઓ આમને સામે આવી ગયા છે. પણ આજ અભિમન્યુ છ છ સેનાપતિઓને ગાંઠતો નથી. છ છ સેનાપતિઓને પરસેવે રેબઝેબ કરી દીધા છે. અને એક પછી એક, એક પછી એક કોઠાને તોડતો તોડતો છ છ કોઠા તોડી નાખ્યા છે. અને સાતમા કોઠાને ભેદી નાખી સાતમા કોઠાની અંદર પ્રવેશ કર્યો છે. ગુરુદ્રોણને પણ ઘડી બે ઘડી એમ લાગવા માંડ્યું કે કદાચ આજ મારે સહિત આખી કૌરવ સેનાનો આ વિનાશ કરી નાખશે. સાતમા કોઠાની અંદર પ્રવેશ કરતા ભેદતા તો આવડ્યો, તોડતા ના આવડ્યો. અને એ વખતે છ સેનાપતિઓ ચારે બાજુથી ઘેરી વળ્યા છે. અને અભિમન્યુ પર બહુ પ્રહારો થયા, બહુ પ્રહારો થયા. આખીર અભિમન્યુ ઘાયલ થઈને પૃથ્વી પર પટકાયો. પણ એ જ વખતે દિવસ આથમી ગયો, અભિમન્યુ મરાયો નથી, ઘાયલ થયો છે. યુદ્ધનો કાયદો છે, દિવસ આથમા પછી હથિયાર કોઈથી ઉઠાવી ન શકાય. પરંતુ તેમ છતાં જયદ્રથે આગળ વધી મ્યાનમાંથી ખડક કાઢી અભિમન્યુનું ધડ અને મસ્તક બે અલગ કર્યા છે. આના ખ્યાલ બીજે દાડે અર્જુનને આવી ગયો છે કે મારો પુત્ર અભિમન્યુ વીરગતિ તો પામ્યો, એનું દુઃખ નથી, પરંતુ અભિમન્યુને યુદ્ધના કાયદાની બહાર જઈ અધર્મથી અભિમન્યુને મારવામાં આવ્યો છે. અને ખ્યાલ આવતાની સાથે અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે, આવતીકાલે યુદ્ધના મેદાનમાં હું પ્રવેશ કરીશ અને મારા પુત્રનો વૈરનો બદલો વાળીશ અને જયદ્રથને જાનથી મારી નાખીશ. અને આવતીકાલે સાંજનું સૂરજ આથમે એ પહેલા જયદ્રથને ધરતી પર જો ઢાળે ન દઉં તો સ્વયં અગ્નિ અંદર પ્રવેશ કરી લઈશ. અર્જુનની પ્રતિજ્ઞા પાંડવ પક્ષ અને કૌરવ પક્ષ બંનેની અંદર જાહેર થઈ ચૂકી છે. બીજે દાડે યુદ્ધના મેદાનમાં અર્જુન હાજર થયા છે. દ્વારકાધીશને કીધું, દ્વારકેશ, મારા રથને ત્યાં લઈ જાઓ જ્યાં જયદ્રથ હોય. ગુરુદ્રોણે ઘણો પ્રયાસ કર્યો, ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આજ કૌરવ પક્ષના તમામ સેનાપતિઓ નક્કી કર્યું, કોઈ પણ ભોગે અર્જુન અને દ્વારકાધીશને આપણે ફાવવા દેવા નથી. આ સાંજ સુધીમાં જો અર્જુન ન ફાવે, જયદ્રથ ન મરે, તો ઓટોમેટિક અર્જુન અગ્નિ અંદર પ્રવેશ કરશે. અને અર્જુન એક ગયા પછી પાંડવ પક્ષમાં કોઈ વીર યોદ્ધો નથી, ગુરુદ્રોણ, કર્ણ અને શલ્યની સામે ટક્કર ઝીલી શકે. દ્વારકાધીશે ઘણો પ્રયાસ કર્યો, ઘણો પ્રયાસ કર્યો, પણ ગુરુદ્રોણ આદિ કે ફાવવા ન દીધા. આખીર સાંજનો સૂરજ આથમી ગયો અને સૂરજ આથમતાની સાથે જયદ્રથ છ છ સેનાપતિઓની મધ્ય ઘેરાયેલો બહાર આવ્યો છે. અને બહાર આવીને બુમરાણ કરતો કહેવા લાગ્યો, ઓ પાર, અર્જુન શું મોટી મોટી વીરતાની વાતો કરતો હતો? આ સાંજનો સૂરજ આથમે પહેલા જયદ્રથને ધરતી પર ઢાળી દઈશ અને ન મારી શકું તો અગ્નિમાં પ્રવેશ કરીશ, કરી જા અગ્નિમાં પ્રવેશ. અને અર્જુન સ્વયં પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે અગ્નિમાં પ્રવેશ કરવા માટે તૈયાર થયા. ચિતા ગોઠવાવી છે અને અર્જુન જ્યાં ચિતાની બાજુમાં પ્રવેશ કરવાની માટેની તૈયારી કરીને કદમ ઉઠાવે, એ જ વખતે યુધિષ્ઠિર મહારાજા જેવા સત્યની મૂર્તિ જેને કહેવાય, યુધિષ્ઠિર મહારાજા પણ પોતાનું બેલેન્સ ગુમાવી બેઠા છે. યુધિષ્ઠિરના મનમાં ઘડી બે ઘડી સંકલ્પ થઈ ગયો કે આ તો ગજબ થઈ ગયા. વર્ષો સુધી મેં ધર્મનું પાલન કર્યું, વર્ષો સુધી મેં સત્યને વળગી રહ્યા, એનું આ પરિણામ બાર સભાની અંદર મારી પત્ની દ્રૌપદી એની બેઇજ્જતી થાય, અને વર્ષો સુધી ધર્મનું પાલન કર્યું, વર્ષો સુધી અમે સત્યને વળગી રહ્યાનો આ પ્રણામ, 14 વર્ષ સુધી અમારે દર ભટકવાનો વારો આવ્યો, વર્ષો સુધી ધર્મનું પાલન કર્યું સત્યને વળગી રહ્યા એનો આ પ્રણામ, લાક્ષા ગૃહની અંદર બળવાનો વારો આવ્યો અને વર્ષો સુધી ધર્મનું પાલન કર્યું સત્યને વળગી રહ્યા એનો આ પ્રણામ, આજે મારી સગી આંખે હું મારા ભાઈ અર્જુનને ચિતાની અંદર પ્રવેશ કરતા દેખું છું. આજ ખબર પડી ઠાકોરજીની ઘેરે પણ દેરની અંધેર છે, આના કરતા ધર્મનું પાલન ન કર્યો હોત તો સારો. અને આટલો જ સંકલ્પ યુધિષ્ઠિર મહારાજાને થયો. એ જ વખતે મહાભારત એમ બોલે, દ્વારકાધીશે સુદર્શન ચક્ર ચડાવ્યું છે અને સુદર્શન ચક્ર ચડાવતા આકાશમાં રહેલા વાદળા વિખારાયા છે, અને વાદળા વિખારાતાની સાથે વાદળને આડો રહેલો સુરત દેખાયો છે, અને સુરત દેખાતાની સાથે દ્વારકાધીશના મોઢામાંથી શબ્દરીય પાર બાપ ચિતામાં પ્રવેશ કરીશ ની જોઈ લે આકાશમાં સૂરજ હાથમાંથી ઉઠાયો ગાંડી વિધિ નાખ જયદ્રથને, અને આકાશમાં જ્યાં જોયું આકાશમાં જોતાની સાથે સુરત દેખાયો છે, અને સુરત દેખાતાની સાથે અર્જુને ભાથામાંથી બાણ કાઢ્યું છે અને ગાંડી ઉપર ટેક્યું છે, કાન સુધી રસી ખેંચી સનસનાટી બોલાવતું બાણ જવા દો, એક જ બાણથી જયદ્રથને ધરતી પર ઢાળી દીધો છે. જયદ્રથ મરાતાની સાથે યુધિષ્ઠિર મહારાજા દોડતા દોડતા આવ્યા છે, દ્વારકાધીશના પગ પકડી લીધા, કૃપાનાથ પાહી માં મને માફ કરો, માફ કરો માલિક, મને સંકલ્પ થઈ ગયો હતો કે ઠાકોરજીની ઘેરે પણ અંધેર છે દેર નથી, પણ શિકાર્ય કરું છું, આપની ઘેરે દેર છે પણ અંધેર નથી, દેર છે પણ અંધેર નથી. માટે અહીંયા વક્તાના લક્ષણમાં અદ્ભુત વાત બતાવે, ધૈર્યવાન હોય ગમે તેવા દેશકાળમાં બેલેન્સની ગુમાવીની આ ગ્રંથનો વક્તા બને. દેશકાળ એવો હોય છે બલબલાના બેલેન્સની ગુમાવી દેતો હોય છે, પણ ભગવાનના ભક્તો યાદ રાખજો, હંમેશા હંમેશા જય સત્યનો હોય છે, હંમેશા જય સિદ્ધાંતોનો હોય છે, એ વાતને જિંદગીમાં કદી ભૂલશો નહીં. અદ્ભુત લક્ષણો બતાવ્યા, મૈત્રો ધીર સાધુ વૃત્તિભી, સાધુ સ્વભાવનો હોય સરળ સ્વભાવનો હોય એ આ ગ્રંથનો વક્તા બને, જાતે કરીને બ્રાહ્મણ હોય આ ગ્રંથનો વક્તા બને. તમારા મનમાં સંકલ્પ થશે, સ્વામી આટલો મોટો ખર્ચ કર્યા પછી આજ કહોશો જાતે કરીને બ્રાહ્મણ હોય આ ગ્રંથનો વક્તા બને, હવે અમારે ક્યાં જવું, પણ ચિંતા કરતા નહીં. બીજી વાત આમાં સતાનંદ સ્વામી બતાવે છે, જાતે કરીને માનો બ્રાહ્મણ ન હોય તો દ્વિજાતિ યહ પ્રાપ્તો દીક્ષામ ભાગવતીમ સતુ, જાતે કરીને જો બ્રાહ્મણ ન હોય તો જેણે પરમ પૂજ્ય આચાર્ય મારીની પાસેથી ભાગવતી દીક્ષા ગ્રહણ કરીએ છે એ આ ગ્રંથનો વક્તા બને. પણ એને માટે બીજા બે નિયમ લાગ્યા, જો સાધુ આ કથા કરવાની થાય તેને બે વિશેષ નિયમ, અષ્ટાંગ બ્રહ્મચર્યાધ્યાયો નિર્લોભ ચેત વદૈત કથા, જો સાધુને કથા કરી હોય તો ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા પછી અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરનારો આ ગ્રંથનો વક્તા બને, અને નિર્લોભ ચેતવદૈત કથા એક પાય પણ પોતાની કરીને રાખનારો ન હોય આ ગ્રંથનો વક્તા બને. અને કથા કરતા કરતા વક્તા ખૂબ અનુસંધાન રાખે, કથાને કારણ વિના બહુ લંબા લંબાવી ન કરે, અને કથાને બહુ શોર્ટકટ ન લે, જેવી રીતે શ્રોતાને સમજાય એવી રીતે અદ્ભુત રીતે આ કથા કે અદ્ભુતતા બતાવી છે. અમે તમને કઈ કઠણ પડ્યું ન પડ્યું, હવે તમારો આવે છે, લો તમે સાંભળો, એમાં સાંભળ, હું તને શ્રોતાના લક્ષણ કહું, આ ગ્રંથના શ્રોતા કેવા હોવા જોઈએ. અદ્ભુત લક્ષણ બતાવ્યા, એમાં પહેલી વાત બતાવી, જેટલા દાડા કથા સાંભળે ને એટલા દાડા નકોરડા ઉપવાસ કરે. તમને બધાને તો પહેલા બોલે જ બોલ્ડ કરી નાખ્યા, જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા નકોડા ઉપવાસ કરે. અને આ વિધાન જો તમે પાળો ને તો આટલા મંડપની જ આપણે જરૂર પડે, બીજા મંડપની જરૂર ન પડે, કોઈને ક્યાંય રોકાવવી ન પડે. સદાનંદ સ્વામી લખ્યું તો ખરું, પણ લખ્યા પછી સ્વામીના મનમાં સંકલ્પ થયો કે આમાં સફળતા નહીં મળે, એટલે સ્વામી થોડોક સુધારો કર્યો. સ્વામી કહે, જો નકોડા ઉપવાસ ન કરી શકે તો દૂધપાન કરીને કથા સાંભળે. વળી સ્વામીના મનમાં થયું કે દૂધપાન કરતા વળી કોઈના પેટમાં ગડબડ થાય ને તો બીજાને ગડબડ કરી મૂકશે, એટલે સ્વામી વળી સુધારો કર્યો. સ્વામી કહે તો ફલાહાર કરીને કથા સાંભળે. ગમે તેમ તોય સ્વામી સાધુ છે ને,
સાધુ હૃદય નવ
કવિ નય કરે કહા નય જાનાવ
કહા કવિ ના પર કહા ન જાનાવ
કદાન સમય એક મહાન સંત છે અને સંત વિભૂતિ હોવાને લઈને આપણા બધાના મોક્ષની ચિંતા થઈ સ્વામીના મનમાં વિચાર થયો હું જો એમને કડકાએ પકડી રાખીશ આ કથા સાંભળશે જ નહીં સાંભળશે નહીં તેની મુક્તિ કેમ થશે તુલસીદાસજીની ચોપાઈને જાણે સત્ય કરી સાધુનું હૃદય માખણ કરતા અધિક કોમળ હોય છે અરે શાસ્ત્રકારો એમ કે સાધુ પુરુષનું હૃદય માખણ જેવું હોય છે પણ તુલસીદાસજી કે હજી તમે સાધુને ઓળખ્યા નથી સાધુનું હૃદય માખણ જેવું નહીં માખણથી કોમળ હોય છે તુલસીદાસજીને પ્રશ્ન કરો આપ એમ કેમ કહો છો તુલસીદાસજી આનો પણ ઉત્તર આપ્યો
જલ
માખણ કોમળ જરૂર છે પણ એ કોમળતા ક્યાં સુધી ટકાવે છે જ્યાં સુધી એની નીચે અગ્નિ પેટાવામાં નથી આવતી એને જરા તાપ ઉતાપ થશે પોતાનું સ્થાન બદલી નાખશે માખણ માખણ મટી જશે એની કોમળતા છોડી દેશે ઘી થઈ જશે ઘીમાં ગાંગડી આવે માખણમાં ન આવે માખણ પોતાની સ્થિતિ બદલી નાખે જ્યારે સાધુ પુરુષ પોતાને માટે ગમે તેટલો તાપ ઉતાપ કે સંતાપ આવે પોતાની સાધુતાનો કદી ત્યાગ કરતા નથી કદી પોતાના દુઃખે કરીને દુખ્યા થતા હોતા નથી અને પોતાના દુઃખને એને જિંદગીમાં કદી ફરિયાદ હોતી નથી સાધુ પુરુષ પોતાના દુઃખની ફરિયાદ જગતમાં કદી કરતા હોતા નથી યાદ કરો સંત મનસુરનો ઇતિહાસ 850 વર્ષ પહેલા સુફી સંત થયા મહાવિભૂતિ પુરુષ હતા પણ લોકોએ રાજાને કાન ભમેરણી કરી મનસુર આમ છે ને તેમ છે રાજાએ ફરમાન કર્યું અને ફાંસીને માછડે લટકાવી લો જાઓ અને રાજા વાજાનો વાંદરા હતો એને કાન હોય હૃદય હોય જ નહીં ભગવાનના ભક્તો જીવનની અંદર કાન તો રાખજો સાથે હૃદય પણ રાખજો રાજાની આજ્ઞા થતા મનસુરને ફાંસીને માછડે લટકાવવા માટે લઈ જવામાં આવ્યા હજારો લોકો સંત મનસુરને વીંટળાને ઊભા હતા સંત મનસુરને માનનારો સમાજ હતો મનસુરને ભગવાન તુલ્ય માનતા હતા પણ ખરો જ્યારે દેશકાળ આવ્યો ને ત્યારે સંત મનસુર ફાંસીને માછડે લટકવાની તૈયારી કરે પણ કોઈના મોઢામાં એક શબ્દ ન નીકળ્યો પરંતુ એ જ વખતે એક ફકીર બાવા ત્યાં આવી પહોંચ્યા એને આ દ્રશ્ય જોયું ન ગયું મનસુરને ભેટી પડ્યા છે એ ફકીરની આંખોમાંથી આંસુડાની ધારાઓ થાય છે બાપ મનસુર મનસુર તેરે સાથ અન્યાય હો રહા હે બાપ મનસુર તેરે સાથ અન્યાય હો રહા હે બોલતા ફકીરની આંખોમાંથી આંસુડાની જ્યારે ધારાઓ થાય છે મનસુરના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે બાવા બાવા રોના મત મુજે તો ઇધર ભી વાહ વાહ હે ઓર ઉધર ભી વાહ વાહ હે હમ તો ખુશ હે ઉસી મે જિસમે ઇનકી રજા હે મુજે તો ઇધર ભી વાહ વાહ હે ઓર ઉધર ભી વાહ વાહ હે અન્નમ સંત પોતાની જિંદગીમાં ફરિયાદ ન હોય પોતાના દુઃખનું પોતાની વેદનાનું તાપ ઉતાપ સંતાપ એનું દુઃખ ન હોય પર દુઃખ દ્રવઈ સો સંત પુનીતા બીજાના દુઃખને જોઈ ન શકે બીજાના દુઃખને જોઈને હૃદય જેનું ભરાય આવે અન્નમ સંત છે સદાનંદ સ્વામી એ કક્ષાના મહાન સંત છે જેથી કરીને સ્વામીના મનમાં વિચાર થયો અને હજી હળવું કરવું પડશે પછી સ્વામી કહે તો પછી એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળો કેટલું હળવું કરવું અને એક ટાઈમ ભોજન કરી એને કથા સાંભળવામાં પણ તૃપ્તિ ન થાય તો પછી પોહા એમ સાંભળે પછી આમાં સ્વામી કાંઈ લખ્યું નથી એક ટાઈમ સુધીનું વિધાન સ્વામી કર્યું સ્વામી કહે કથાના જ્યારે સાચા શ્રોતા તમારે બનવું છે, આહારને ઓછો કરવો પડશે. ભગવાનના ભક્તો યાદ રાખજો, જેનું ભોજન ઘટે એનું ભજન વધે. લખવું હોય તે લખજો, ક્યારેક જીવનમાં કામ લાગશે. જેનું ભોજન ઘટે એનું ભજન વધે, જેનું ભોજન વધે એનું ભજન ઘટે. જેનું ભોજન નિરસ બને એનું ભજન સરસ બને, જેનું ભોજન સરસ થાય એનું આહિસ્તા આહિસ્તા ભજન નિરસ થઈ જાય છે. શાંતાનંદ સ્વામી જેવા સમાધિનિષ્ઠ પુરુષ 15-15 દાડા સુધી ધ્યાનમાં બેસે, પણ ગોપાળાનંદ સ્વામી જ્યારે કીધું સ્વામી આમાં બહુ અડચણ થાય, સ્વામી કે લાડવા ખવડો હારી પે, અને સંપ્રદાયનો ઇતિહાસ કે ખૂબ લાડવા ખવડાય તો સ્વામીનું ધ્યાન તૂટતા તૂટતા 3 કલાક આવી ગયું. સ્વામી કે હવે રાખજો, હવે વધારે નહીં ખવડાવતા, નેતા ઘીરે જાહે. ભોજન સરસ જ્યારે થાય ને ત્યારે ભજન નિરસ થઈ જાય. માટે શ્રોતાગણ ખાસ સાવધાન, એક ટાઈમ ભોજન કરે. તમે એવું નહીં માનતા આ સ્વામી વધારવા માટેનો પ્રયોગ કરે છે, આમ થોડુંક ઓછું ખાય ને તો રૂપિયા જાજા વધે. ના 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 ના, એક ઘટવાનું નથી કશું. આ તો જેને સારધાર શ્રોતા બની અને એક જ કથા અક્ષરધામનો રસ્તો ખુલ્લો કરી નાખો એને માટેની વાત છે. એક ટાઈમ ભોજન કરી કથાને સાંભળાય, અને કથા સાંભળતા સાંભળતા ખૂબ સાવધાની રાખે. સ્ત્રીણા મુખાની પશ્યંતો એ શ્રોડવંતી કથામ હરે, કામી નસ્તેસ્તુ પુરુષા ભવંતી ગ્રામ શુકરાહા. કથા સાંભળતા સાંભળતા નારીના મોઢાની સામે જોવાની, સ્ત્રીઓના મોઢાને એ સામે જોતો જોતો કથાને સાંભળે તો મર્યા પછી મોટો ભૂંડ થાય છે. ભૂંડ જોકે સાધુ થયા પહેલા મારો એક પ્રશ્ન હતો, મેં ઘણા બધાને પૂછ્યો હતો પણ મને ઉત્તર નહોતો જોયો. મેં કીધું ટ્રકો મોઢે શહેરોમાંથી ગામડાઓમાંથી ભૂંડને ઉપાડી જાય તો ભૂંડ ખૂટતા કેમ નથી? પછી જયારે સાધુ થયા ના સત્સંગજીનું ખોલ્યું ત્યારે આમાંથી દેખાણું ક્યાંથી ભૂંડ ખૂટે, કારણ કે કથાઓ કેટલી થાય અને વક્તાની પાસે ટાઈમ નથી. શ્રોતાના લક્ષણ કહેવાનું, કારણ કે શ્રોતાના લક્ષણ કે વળી કોઈ શ્રોતા પ્રશ્ન પૂછે તો અમારા લક્ષણ છે તમારા કાંઈ છે કે નહીં, તેરી બી છું મેરી બી છું, જેને લઈને વક્તાએ લક્ષણ કીધા નહીં. અને પછી પુરુષો સ્ત્રીઓ બધા સાથે બેસીને કથા સાંભળે, એકબીજાના મોઢાને જોતા જોતા મરી મરીને ભૂંડની યોનિ પામે. માટે આ કથા પૂરતી વાત નથી, આખી જિંદગી યાદ રાખજો એ જગ્યાએ જ કથા સાંભળવા જાજો, જે પુરુષ અને સ્ત્રીઓનો વિભાગ અલગ હોય એમ. બાકી દુનિયાનો શિરતા જ વક્તા કહેવાતો હોય, યાદ રાખજો વક્તા મોક્ષ કરતલ નથી, પણ શાસ્ત્રમાં લખેલી વાત મોક્ષ કરતલ છે. એમાં લખેલી વાત પ્રમાણે જીવન જયારે જીવશું ને ત્યારે આપણી મુક્તિ થશે. બાકી વક્તાની વાણીમાં પોસાય તેટલી મીઠાશ હશે, પણ શાસ્ત્રના શબ્દનું ઉલ્લંઘન કર્યા પછી વક્તાની તાકાત નથી જીવાતમ મોક્ષ કરી શકે. વક્તા તો સેલ્સમેન છે, યાદ રાખજો વક્તા તો સેલ્સમેન છે, માલિક નથી. સેલ્સમેન તમારી દુકાને આવી અને તમને ગેરંટી આપે, પંખો લઈ લો 2 વર્ષની ગેરંટી, આ ટ્યુબલાઇટ લઈ લો 1 વર્ષની ગેરંટી, તમને દેખાશે સીધે સીધું કે સેલ્સમેન ગેરંટી આપી રહ્યો છે પંખાની ટ્યુબલાઇટની, પણ યાદ રાખજો એ સેલ્સમેન તો ખાલી માધ્યમ છે, એ ગેરંટી નથી આપતો, કંપની ગેરંટી આપે છે. કંપની ગેરંટી આપી છે એટલે સેલ્સમેન બોલે છે કે ભાઈ 2 વર્ષની ગેરંટી 1 વર્ષની ગેરંટી, પણ કંપની જયારે ગેરંટી બંધ કરી દી, સેલ્સમેનની તાકાત છે, એનો એ સેલ્સમેન એનો પંખો લઈને આવે, પણ કંપની ગેરંટી બંધ કરી દીધી હોય અને પછી પેલા કે આની તો 2 વર્ષની ગેરંટી છે, ના 2 વર્ષ નહીં 1 દાડા ની નહીં, પણ તમે વર્ષ દાડા પેલા આપી હતી ને તમે જતા આપનારા ત્યારે કંપની આપતી હતી, વાત સમજાય? કંપની બંધ કરી એટલે વાત પતી ગઈ. વક્તા તો સેલ્સમેન છે, માલિકી હક તો શાસ્ત્રનો છે. વક્તાની વાણીથી મુક્તિ નથી, પણ શાસ્ત્રોક્ત જયારે શબ્દ નીકળતો હોય ત્યારે મુક્તિ કરતલ નીવડે. માટે કોઈ મોટો શિરતા જ વક્તા છે માની, અને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને સ્ત્રીઓ અને પુરુષોને બધા સાથે કથા બેઠા હોય, એવી કથામાં જો તમે તમારા મોક્ષને ઈચ્છતા હોવ તો જિંદગીમાં જાશો નહીં. મોક્ષની ઈચ્છા હોય તો, બાકી તમારે મનમાની કરી હોય તો એના માટે કોઈ વિકલ્પ નથી. અદ્ભુત અદ્ભુત સાવધાની બતાવી કથામાં, જો બોલ બોલ કરે તો મર્યા પછી ગધેડા નિયોનિન પામે. માટે ખબરદાર એક શબ્દ બોલ્યા છે, હા, સિવાય કે કથામાં તમને કોઈ વાત રુચિકર બની ગઈ, તમે 2 શબ્દ બોલ્યા એ વાત આખી અલગ છે, નતર ઘણા ઘણા અહીંયા બેઠા બેઠા આખો વ્યવહાર પતાવી દે. બોલો ઓલી ભેંસ તેમ નહોતી કહેતા વેચવાની વાત, એ વેચવાની તમે કહેતા હતા ને, હજી વાર છે, હવે બસ 2-3 દાડાની વાર છે, સાંજે વાર થઈ છે, હાલો તમે જોવા રૂપ આવ્યું છે કઈ. અરે અહીંયા ભેંસ વેચવા માટે ભેગા કર્યા, એવી જો બીજી ત્રીજી વાતો કરે તો મર્યા પછી ગધેડાની પામે, ભૂખે રાખે કોઈ નાજ ન પાડે, ગધેડાને કોઈ બંધન નહીં. ત્રીજી પણ સાવધાની બતાવી, કથાયામ શ્રુયમાણાયામ વિઘ્નમ કુરવંતિ એષઠા પિશાચત્વમ પ્રપદ્યંતે તે નૂનમ નૃપસતમ. અદ્ભુત વાત બતાવી, કથાયામ શ્રુયમાણાયામ વિઘ્નમ કુરવંતિ એષઠા. કથા સાંભળતા સાંભળતા વક્તા અથવા તો શ્રોતાને વિઘ્ન ઉભું કરે તો મર્યા પછી એ ભૂત યોનિને પામે છે. યાદ રાખજો, એક બાજુ કથા ભૂત યોનિને પામેલાને મુક્ત કરી દે છે, બે સાવધાની જરાય જો રે, બે સાવધાની જરાય રે તો માણસને ભૂત બનાવી દે છે. કારણ કે કથા મોક્ષને માર્ગે એટલી બધી વેગ વાળે છે. યાદ રાખજો, ઘણા બધા મોક્ષ માટેના સાધનો હશે, ઘણા બધા તપ વ્રત દાન બધાય મોક્ષ પમાડી શકે, પરંતુ કથાને કથાની અંદર મોક્ષમાં જેટલો વેગ છે એટલો એકેમાં નથી. સાત દાડામાં પરીક્ષિતનો મોક્ષ કેટલો વેગ છે કલ્પના કરો. જબરી વેગ વાળી કથા છે, કથાના માધ્યમથી તુરંત અર્જન્ટ જીવાત્માનો મોક્ષ થઈ જાય. માટે આમ બહુ સાવધાની રાખવી પડે. જે ગાડી બહુ સ્પીડમાં જતી હોય ને, બહુ સ્પીડમાં, ડ્રાઈવર એટલી જ વધારે સાવધાની રાખવી પડે. 50-60 ઉપર જતી હોય ત્યાં સુધી જરાક આમ તેમ લેવર વર્તે તો ચાલે, પણ 160ની સ્પીડમાં જતી હોય ત્યારે પછી એક હાથે સ્ટેરિંગ રાખીને બીજા હાથે માવો હાથ મારીને પછી મુકડો મારવા જાય તો ફિનિશ થઈ જાય. વાત સમજાય? એમ આમાં મોક્ષનો ખૂબ વેગ છે. આમાં સાવધાની રાખે તો અક્ષરધામ સુધી પહોંચાડી દે. જરા કે બે સાવધાન જો રે શ્રોતા તો ભૂતિયોની પામે છે. ચોથી પણ અદ્ભુત સાવધાની બતાવી, નિંદંતિ યશે વક્તારમ કથા વા પાપ નાશિનમ તે તો જન્મ શતા મૂર્ત્યા શુનકા સંભવંતિહી. અહીંયા તો માનો તમને કહી દીધું એટલે મૂંગા બેસી દો, પણ બહાર નીકળ્યા પછી વક્તા કે કથા બેમાંથી એક નિંદા કરે તો શેતાનંદ સ્વામી કે 100 જન્મ સુધી કૂતરે ને યોનિ પામે છે. માટે ખબરદાર, બહાર નીકળીને અમારું નામ લીધું છે તો ભૂકા નીકળી ગયા માનજો. પણ ભગવાનના ભક્ત આમાં સ્પષ્ટીકરણ કરીએ, શાસ્ત્ર એમ કહેવા માંગે છે, શેતાનંદ સ્વામી એમ કહેવા માંગે છે કે શાસ્ત્રોક્ત કથા ચાલતી હોય અને એમાં કથા કાંઈક પોતાની માથે આવે, પોતાની ઉપર આવે અને ન ગમે ને પછી કથાની નિંદા કરે, વક્તાની નિંદા કરે તો નિંદા કરનારો મર્યા પછી 100 જન્મ સુધી કૂતરાની પામે છે. બાકી વક્તા શાસ્ત્રોક્ત કથા કરતો જ ન હોય, ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય અને ગમે તેમ મનફાવી કથા કરતો તેનું કાંડું પકડીને કહેવામાં જરાય બાદ નથી. સ્વામી અમે તો અંદર લખેલું સાંભળવા માટે આવ્યા છીએ, એ જરા કોને એનો જરાય વાંધો નથી. એક એક અદભુત અદભુત સાવધાની બતાવી, કથામાં જયારે બેસવું ત્યારે પદ્માસન વાળીને બેસવું, લાંબા પગ ન કરવા, આમ ઢીચણને બાંધીને ન બેસવું, કોઈ વસ્તુ ખાતા ખાતા કથા ન સાંભળવી. કોઈ વસ્તુ ખાતા ખાતા એટલે શેતાનંદ સ્વામીને આ વર્તમાન કાળ દેખાતો હતો, રોટલા ખાતા ખાતા થોડા કોઈ સાંભળવાના, પણ સ્વામીની ખબર હતી ભવિષ્યમાં ગુટકા નીકળશે, ચોળવાય નહીં પડે સીધા મઢા. સ્વામી કે ખાતા ખાતા કથા ન સાંભળવી. સ્વામી કે માથા પર પાઘડી ટોપી કોઈ વસ્તુ રાખીને કથા ન સાંભળવી. આની પાછળ બધા હેતુ હોય છે. કારણ કે પદ્માસન વાળવાથી કરોડરજ્જુ સિદ્ધિ રહેશે અને કરોડરજ્જુ સિદ્ધિ રહેશે તો જ્ઞાન તંતુ અતિ પાવરદા રહેશે, જેથી કરીને કથા શ્રવણમાં બહુ જ તમને સફળતા પ્રાપ્ત થશે, કથા યાદ રહી જશે. માથા પર કોઈ વસ્તુ બાંધેલી નહીં હોય તો જ્ઞાન તંતુ ખુલ્લા રહી શકશે, જેને લઈને તમને કથા ખૂબ સુંદર રીતે યાદ રહેશે. કોઈ વસ્તુ તમે ખાતા ખાતા સાંભળતા હશો તો એક વૃત્તિ ત્યાં રહેશે, તમે બે ધ્યાન બનશો, ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત નહીં કરી શકો, માને એકાગ્ર વૃત્તિ પ્રાપ્ત નહીં કરી શકો. જેને લઈને કથા સાંભળવાની જે ફળશ્રુતિ મળવી જોઈએ એમાં તમને જે યાદગીરી હોવી જોઈએ, યાદગીરી નહીં રહે. માટે કોઈ વસ્તુ ખાતા ખાતા ન સાંભળવી અને લાંબા પગ કરીને સાંભળવી, કોઈ વસ્તુ માથે બાંધીને ન સાંભળવી, આમ પગને બાંધીને ન સાંભળવી, ઉભડક બેહે એનું ભાગ્ય ઉભડક જ રહે પછી, એ નિરાત બેહે નહીં. કારણ કે પ્રાણવાયુ પૂરો ચાલે નહીં, પ્રાણવાયુ પૂરો ન ચાલે અધૂરો ચાલે, જેટલા અધૂરા પ્રાણવાયુ ચાલે એટલા વધારે ઝડપથી લેવાય, જેટલા ઝડપથી લેવાય એટલા શ્વાસોશ્વાસ વધારે થાય, શ્વાસોશ્વાસ વધારે થાય એટલે સંકલ્પ વધારે ચાલે, મન સ્થિર સ્થિતિ પ્રાપ્ત ન કરી શકે. માટે પદ્માસન વાળીને કથા સાંભળવી. પણ સ્વામી એક વાત આમાં લખી પાછી, સ્વામી કે કોઈ વૃદ્ધ હોય, વડીલ હોય, પગ વળતા ન હોય, એ લાંબા પગ કરીને કથા સાંભળે તો જરાય વાંધો નથી. અને એવી વ્યક્તિ તો કદાચ લાંબા પગ શું પણ બીમારી છે તો સુતા સુતા કથા સાંભળે તો વાંધો નથી, પણ કથા સાંભળે અંતર તમે લાંબા પગ રાખજો ને અમે એમ માનશું તમે માંદા છો. કથા સાંભળજો.